તારીખ 10/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 256 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું પાર્લામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 20 પછી પણ એ તબક્કામાં જીવ પ્રવેશ ન કરે તો સમ્યક દર્શનનું જે અનન્ય કારણ છે, સ્વાનુભવનું જે અનન્ય કારણ છે, એ કારણ જ્યાં સુધી નથી હોતું ત્યાં સુધી કાર્ય પણ નથી હોતું એમ સમજવા યોગ્ય છે. આ પદાર્થના નિર્ણય સંબંધીનો વિષય ઘણો ગંભીર છે અને મુમુક્ષુ આત્મા માટે એ ઘણો પ્રયોજનભૂત વિષય છે. કેમ કે આ એક જ સ્વાનુભવ, સમ્યક દર્શન અથવા ભવભ્રમણના નાશનું કારણનું કારણ અનન્ય કારણ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વાનુભવ છે એનું કારણ આ પદાર્થનો નિર્ણય છે. એટલે પદાર્થનો અનિર્ણય છે એ પરિસ્થિતિ રહેવી ન જોઈએ અને એ સ્થિતિ રહે ત્યાં સુધી પરિસ્થિતિ ચિત્તની વ્યાકુળતામાં રહે છે. એનો અર્થ એ થયો કે પદાર્થ નિર્ણય થાય છે ત્યારે ચિત્તની વ્યાકુળતા શાંત થાય છે. આ માર્ગમાં પ્રવેશ કરનારની જિજ્ઞાસાનો મૂળ વિષય જ આ પરમ પદાર્થ છે કે મારું મૂળ સ્વરૂપ કેવું છે, જે પોતે બહુ પુણ્ય કેરા પુણ્યમાં ગાયું કે કોણ હું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એવો કોણ હું, મારું ખરું સ્વરૂપ શું, પછી અત્યારે મનુષ્યવાદી પર્યાય થયો છું, એ તો વિચારવાનો વિષય છે કે એ ખરું સ્વરૂપ છે કે એક અમુક કાળ પર્યંતની મર્યાદાની અવસ્થા છે, મૂળ અવસ્થા કોઈ બીજી છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. આત્મજ્ઞાનના સિદ્ધાંતો એ અધ્યાત્મના સિદ્ધાંતો છે. સિદ્ધાંતના વિષયને લાગે વળગે છે ત્યાં સુધી દ્રવ્યાનુયોગના સિદ્ધાંતો, કર્ણાનુયોગના સિદ્ધાંતો, ચરણાનુયોગના સિદ્ધાંતો અને કથાનુયોગના સિદ્ધાંતો એ ચારે અનુયોગના પોતપોતાના વિષય અનુસારના સિદ્ધાંતો છે અને તે તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિમાં આવેલા બધા સિદ્ધાંતો યથાર્થ છે, યથાર્થ સ્થાને છે અને એમાં કોઈ સ્થાને શંકા કરવાનું મુમુક્ષુ જીવને કારણ રહેતું નથી, કેમ કે સર્વજ્ઞ દ્વારા નિરૂપિત પ્રણિત થયેલા છે. આ ચારે અનુયોગના સિદ્ધાંતથી પણ આગળની કોઈ એક વાત હોય તો એ વાત છે કે જે આત્મજ્ઞાન અથવા અધ્યાત્મનો સિદ્ધાંત છે. અને એ અધ્યાત્મનો સિદ્ધાંત ચારે અનુયોગમાં છે. એક અનુયોગમાં બીજા અનુયોગનો સિદ્ધાંત નથી, પણ અધ્યાત્મનો સિદ્ધાંત ચારે અનુયોગમાં છે. તેથી કોઈ પણ અનુયોગનું સમ્યક પ્રકારે અધ્યયન કરનાર જ્ઞાની પુરુષને એમાંથી અધ્યાત્મ મળે છે, એમાંથી અધ્યાત્મ ભાવનું પોષણ મળે છે, અધ્યાત્મ રુચિનું પોષણ મળે છે અને અધ્યાત્મ દશામાં વૃદ્ધિગત થવાનું એ નિમિત્ત થાય છે. આ ચારે અનુયોગની વાત છે. દ્રવ્યાનુયોગની થોડી વિશેષતા વધારે છે ચારે અનુયોગમાં, કેમ કે અધ્યાત્મને એની સાથે બહુ નિકટનો સંબંધ છે. એટલો બધો નિકટનો સંબંધ છે કે કોઈ જગ્યાએ તો અધ્યાત્મને દ્રવ્યાનુયોગને જુદા કરવા મુશ્કેલ પડે એવી પરિસ્થિતિ. તો કોઈ જગ્યાએ જુદા સિદ્ધાંત આવે છે. આવો એ દ્રવ્યાનુયોગનો વિષય વધારે સૂક્ષ્મ પણ છે અને કૃપાળુ દેવના શબ્દોમાં કહીએ તો દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને શુક્લ ધ્યાનનું કારણ છે. અહીં સુધી વાત લીધી છે. એટલે કે કહેવાની જરૂર પણ નથી કે દ્રવ્યાનુયોગ એ ધર્મ ધ્યાનનું કારણ છે, એ તો કહેવાની પણ જરૂર નથી, એ તો શુક્લ ધ્યાનનું કારણ છે, એથી ઉપરની સ્થિતિનું કારણ બીજું છે. એટલો દ્રવ્યાનુયોગ ગંભીર છે અને દ્રવ્યાનુયોગથી શુક્લ ધ્યાન જન્મ પામે છે એટલું અધ્યાત્મ એમાં ઠાંસી ઠાંસીને ભરેલું છે. ચારે અનુયોગ એ ભગવાનની વાણીનો જ વિષય છે. તેથી કોઈ પણ અનુયોગ પ્રત્યે અણગમો, તિરસ્કાર, ઘૃણા કે એવા કોઈ પરિણામ ન થાય એ મોક્ષ જીવે મૂળમાં લક્ષ્ય રાખવા યોગ્ય છે. અહીંયા ચાલતો જે વિષય છે એમાં જે સૂક્ષ્મપણે વિચારવું છે તે થોડું વિચારીએ, કેમ કે કૃપાળુ દેવે આ વિષયમાં નીચે એમ કહ્યું કે અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કરેલો છે. અને અમારા સનાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. એટલે કે પત્રની અંદર એનો વિસ્તાર કર્યો નથી, પત્રની અંદર એનો વિસ્તાર કરવો પોતાને યોગ્ય પણ લાગ્યો નથી, એટલી વાત હાથમાં રાખી છે. એની પાછળ પણ મહાપુરુષનો દ્રષ્ટિકોણ હોય છે. એટલા માટે દ્રષ્ટિકોણ હોય છે કે જે પરમ ગંભીર વિષય હોય છે, પરમ પ્રયોજનભૂત વિષય હોય છે, તેને તેની જિજ્ઞાસા, અતિશય જિજ્ઞાસા ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિમાં જ્યારે મુમુક્ષુજી હોય છે ત્યારે એ વિષય જો એની સામે આવે તો તે યથાર્થપણે ગ્રહણ કરી શકે છે. એટલે કુદરતી રીતે આવા પત્રો લખે ત્યારે એ વિષયનો સંકેત છે એ આવે છે, પણ એ વિષયનો ઊંડાણ છે એનો વિસ્તાર પત્રમાં આવતો નથી. અને એ વાત પોતે સ્પષ્ટ કરે છે કે આમાં વિસ્તારથી અમે તમને સમાગમમાં રૂબરૂ મળશું ત્યારે બતાવીશું. હવે આ પદાર્થનો નિર્ણય અનિર્ણયનો જે વિષય છે એ વિષય પ્રથમ તબક્કે એવો લાગે છે કે આ એક વિચારનો વિષય છે, અને વિચારતા વિચારતા પદાર્થને વિચારતા વિચારતા કોઈ પદાર્થનો ચોક્કસ નિર્ણય થઈ જાય એવી ભૂમિકાને પદાર્થનો નિર્ણય કહેવો જોઈએ એવું ઉપર ટપકે વિચારવામાં આવે છે. પણ ખરેખર અહીંયા એ વાત નથી. અહીંયા આત્મતત્વના વિચારમાં આવેલા જીવને, સારી એવી યોગ્યતા પ્રાપ્ત થઈ છે એવા જીવને વિચારથી આગળ જઈને પ્રયોગના તબક્કામાં જે ઉપલબ્ધિ થાય છે તેને અહીંયા પદાર્થનો નિર્ણય કર્યો છે. કે આ એક તત્વજ્ઞાનની વાત અને વિચાર છે એટલું નથી, પણ પદાર્થનો નિર્ણય એટલે પ્રયોગની ભૂમિકામાં ઉત્પન્ન થતી એક ઉપલબ્ધિ છે કે જે સમ્યક દર્શન અને સ્વાનુભૂતિનું અનન્ય કારણ છે. એનો એક બીજો સંકેત સવારે આપણે જોયું તેમ પત્રાંક નંબર 751માં સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ કે શ્રદ્ધાની પ્રધાનતાથી વાત કરી છે, નિર્ણય છે એ જ્ઞાનની પ્રધાનતાથી વચન વ્યવહાર છે, પ્રતીતિ છે એ શ્રદ્ધાની પ્રધાનતાથી વચન વ્યવહાર છે. પણ છે બંનેનું કાર્ય ત્યાં, બંને ગુણનું ત્યાં કાર્ય છે, અને તે કાર્ય છે એ પ્રયોગાત્મક ભૂમિકાનું કાર્ય છે. માત્ર વિચારની ભૂમિકાની મર્યાદામાં આ પદાર્થના નિર્ણયની ઉપલબ્ધિ નથી. બપોરે થોડી ચર્ચા થઈ આપણે કે આ માત્ર તત્વજ્ઞાનની વાતો છે કે પ્રયોગ છે. તો અહીંયા એમ કહેવું છે કે જે જીવ પ્રયોગમાં આવે છે એને પ્રયોગના કાળમાં પદાર્થનો નિર્ણય છે, માત્ર વિચારની ભૂમિકામાં પદાર્થનો નિર્ણય નથી. જો કે એ સંકેત તો બહુ વહેલો એમણે નાખ્યો છે, જરા સૂક્ષ્મતાથી વિચારીએ તો કે જે જીવ અપક્ષપાતપણે પોતાના દોષને જુએ છે તેને સ્વચ્છંદનો નાશ થાય છે. તો આ તત્વજ્ઞાનની વાતોમાં આ ફળ નથી આવતો. ફરીને વિચારીએ એ વચનામૃતને જરાક પાછળ જઈને કે જે જીવ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા રાખે છે, તો જે જીવ પોતાના દોષને વિચારવામાં અપક્ષપાતતા રાખે છે એમ નથી કહેતા, પણ જોવામાં અપક્ષપાતતા રાખે છે એમ કહે છે. એ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે કે જોવું અને વિચારવામાં શું તફાવત છે, એટલો પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. તો વિચાર છે એ વ્યતીત થયેલા દોષનો આવે છે, અને જોવાનું વર્તમાન ચાલતા દોષને બને છે. આ બંને વચ્ચેનો તફાવત છે. બંનેમાં જ્ઞાનની પ્રક્રિયા છે, જ્ઞાન ક્રિયા જરૂર છે, કેમ કે વિચાર પણ જ્ઞાનની ક્રિયા છે અને જોવું એ પણ જ્ઞાનની જ ક્રિયા છે. પણ જે દોષને વિચારે છે તેમાં વિચાર જ્ઞાનનો વિષય પરોક્ષ છે, અને જે દોષને જોવે છે તેમાં જ્ઞાનનો વિષય પ્રત્યક્ષ છે. તો જે દોષ વ્યતીત થઈ ગયા, જેનો વિચાર ચાલે છે કે મને ગુસ્સો આવી ગયો હતો, ન આવ્યો હોત તો સારું હતું, હું આવા ગુસ્સામાં આવું એ ઈચ્છનીય નથી, હું ચાહતો નથી કે ક્રોધના પરિણામ મને થાય. પણ જે થઈ ગયા તે ન થયા બનતા નથી, થઈને વ્યતીત થયા એનો વિચાર તો શાંત દશામાં આવે છે, ક્રોધકાળમાં એનો વિચાર નથી આવતો. તો એ થયા ન થયા બનતા નથી, એ તો થઈ ગયા તે થઈ ગયા, એનો દંડ ભોગવવો પડશે તે ભોગવવો જ પડશે. પણ જે જીવ જાગ્રત છે અને દોષ થાય છે તે જ વખતે એનું જ્ઞાન એને જોવામાં પ્રવર્તે છે, ત્યારે એ દોષ એ જ વખતે જે તે દોષ ચાલતો હોય છે તે જ દોષનો રસ નામ અનુભાગ છે, એની શક્તિ છે તૂટી જાય છે. એમ અપક્ષપાતપણે જે મુમુક્ષુ પોતાના દોષને જોવે છે તે માત્ર તત્વજ્ઞાનનો વિચાર કે વાત નથી, પણ પ્રયોગ છે ખરેખર. અને એ પ્રયોગની ઉપલબ્ધિ એ છે કે એ દોષના રસને તે જ વખતે તોડી નાખે છે. દોષનો દોષિત પર્યાયનો રસભંગ થવાનો બહુ મોટું સાધન છે, અથવા રામબાણ સાધન છે. આપણે એમ કહીએ છીએ કે અમુક પ્રયોગથી એનો લાભ થવો જોઈએ, આ પ્રયોગનો લાભ છે પ્રાથમિક ભૂમિકામાં એ નિરૂપણ કરતા આવ્યા છે પોતે. હવે એક બીજી વિશેષ વાત જે અત્યારે ચાલતો આજનો વિષય છે આપણા સ્વાધ્યાય પદાર્થના નિર્ણય સંબંધીનો, એ પણ એક પ્રયોગના તબક્કામાં થતી ઉપલબ્ધિ છે કે જે સમ્યક દર્શન અને સ્વાનુભૂતિનો અનન્ય કારણ છે. એ કેવી રીતે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, જો કે આત્મામાં અનંત ગુણ છે, જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ પ્રભુત્વ વિભુત્વ વગેરે પ્રકાશત્વ માંગીને અનંત ગુણો છે, તો પણ આત્મા જ્ઞાન પ્રધાન ગુણ વાળો પદાર્થ છે. જ્ઞાનની પ્રધાનતા એટલા માટે છે કે જ્ઞાન પોતાને પણ જાણે છે, અનુભવ કરે છે અને બીજાને પણ જાણે છે. આટલી વિશિષ્ટતા બીજા કોઈ ગુણમાં નથી, આ પ્રકારની વિશિષ્ટતા નથી. પ્રત્યેક ગુણ અનંત સામર્થ્ય પોતાનું ધરાવે છે, પ્રત્યેક ગુણની શાશ્વતતા છે, અને તેથી કોઈ ગુણ નાનો છે ને કોઈ ગુણ મોટો છે એવી વસ્તુ સ્થિતિ નથી. તો પણ સાધક અને સાધન એ બંને પ્રકારના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો જ્ઞાનની વિશિષ્ટતા બીજા અનંત ગુણોથી વિશિષ્ટ છે. તેથી પ્રસિદ્ધપણે આત્માને જ્ઞાયક કહેવામાં આવે છે, અથવા પ્રસિદ્ધપણે આત્માને જ્ઞાન સ્વભાવી આત્મા એમ કહેવામાં આવે છે. અને એવો અનંત ગુણ સ્વભાવી આત્મા, અનંત ગુણનું અભેદ સ્વરૂપ જેનું છે, એવો આત્મા જ્ઞાન લક્ષણથી ઓળખવામાં આવે છે, જ્ઞાન લક્ષણથી એનો નિર્ણય કરવામાં આવે છે. દીપચંદજી જે 250 વર્ષ પહેલા જયપુરમાં થયા, એમણે એક ચિદવિલાસ નામનો સિદ્ધાંત ગ્રંથ લખ્યો છે. એમાં એક પ્રકરણ છે કે એક ગુણને અનંત ગુણનું રૂપ છે, પ્રત્યેક ગુણને અનંત ગુણનું રૂપ છે, અને તેથી જ્ઞાનને પણ અનંત ગુણનું રૂપ છે, અને જ્ઞાનની પર્યાય જે લક્ષણ થાય છે જેનાથી જ્ઞાન સ્વભાવે આખો અખંડ આત્મા વેદાત્મા નિશ્ચિત થાય છે, જેનો પદાર્થ નિર્ણય થાય છે, તે જ્ઞાનના લક્ષણમાં પણ અનંત ગુણનું રૂપ છે. આ તો જાણવાનો વિષય છે. પ્રયોગનો જે વિષય છે એમાં મુખ્ય જે જ્ઞાનનું રૂપ છે એ નિર્લેપતા છે. જ્ઞાન અનેક પદાર્થોને અનેક ભાવોને જાણતું હોવા છતાં માત્ર જ્ઞાન પણ જ રહે છે અને કોઈ દ્રવ્ય ભાવથી લેપાતું નથી. એનો દ્રષ્ટાંત આપવો હોય તો જીભના દ્રષ્ટાંતે એને સમજી શકાય કે એક જીભ આયુષ્ય પર્યંત હજારો વખત હજાર સ્વાદને સ્વાદે છે તો પણ જીભ નિર્લેપ રહે છે, એના ઉપર એક સ્વાદ ટકતો નથી કે રહેતો નથી. સ્વાદનું અંગ તો જીભ જ છે, નાકેથી આંખેથી કાનેથી સ્વાદ નથી શકે, ન લઈ શકાય. આખી જિંદગી અનેક પ્રકારના સ્વાદ લેનાર જીભ એક પણ સ્વાદથી લેપાતી નથી, સ્વાદ વિહીન જ રહે છે, સ્વાદ રહિત જ રહે છે, કોઈ સ્વાદ ટકતો નથી એના ઉપર. એવું જ્ઞાનનું છે કે જ્ઞાન કોઈની સાથે ભળતું નથી, મિશ્ર થતું નથી, જ્ઞાન નિર્લેપ રહે છે. એવા જ્ઞાનને અંતરથી અવલોકતા, હવે જે દોષનું અવલોકન હતું જોવાનું, ત્યાંથી આગળના તબક્કાનો એક વિષય છે આ પ્રયોગમાં કે તું જ્ઞાનને જો કે તારું જ્ઞાન લેપાય છે, ક્યાં લેપાણું, ક્યાંય ક્રોધ થયો ત્યારે તો તને અનુભવ થયો કે હું ક્રોધી, પણ ક્રોધ પૂરો થયો અને ચાલ્યો ગયો ત્યારે જ્ઞાન ત્યારે હતું ક્રોધને જાણનારું કે કેવો ક્રોધ થયો હતો, અને અત્યારે પણ જ્ઞાન છે કે આવો ક્રોધ થયો હતો. તો જ્ઞાનમાં તો ક્રોધ જો ચોંટી ગયો હોત, ભલે તીવ્ર ક્રોધ થયો, પણ જો જ્ઞાનમાં ક્રોધ ચોંટી ગયો હોત તો અત્યારે જ્ઞાન ક્રોધી જ હોત. પણ ક્રોધનો નાશ થાય છે, જ્ઞાન અવિનાશી રહે છે. આવું જે જ્ઞાનનું જ્ઞાનાનુભવન પણ અવલોકન છે, એ અવલોકન એક એવો પ્રયોગ છે કે જે પ્રયોગમાં જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય થાય છે. પદાર્થનો નિશ્ચય પદાર્થના આધારે થવો જોઈએ, પદાર્થનો નિશ્ચય અન્ય પદાર્થના આધારે કે વિભાવ કે વિકારના આધારે થવો ન જોઈએ, તો જ પદાર્થનો સાચો નિશ્ચય થાય. તો સંસારી જીવને એવી કઈ પરિસ્થિતિ છે કે જ્યાંથી એ પદાર્થનો યથાર્થ નિશ્ચય કરી શકે? ચારિત્ર ગુણમાં રાગ પરિણમે છે, સુખ ગુણમાં દુઃખ પરિણમે છે, શ્રદ્ધા મિથ્યા અનાદિથી થઈ રહેલી છે. એક જ્ઞાન એવું છે કે જ્યાં સ્વભાવ અંશ ખુલ્લો છે, જ્ઞાન સ્વભાવી આત્મા, એનો જે જ્ઞાન ગુણ, એ ગુણનું વ્યક્ત પરિણમન માત્ર જાણવું એવું જે વ્યક્ત પરિણમન છે ત્યાં જ્ઞાન ગુણ ખુલ્લો છે, ત્યાં જ્ઞાન ગુણ સમજાય છે કે જ્ઞાનની શક્તિ આવી છે. જ્યાં જ્ઞાનની શક્તિ સમજાય છે ત્યાં શક્તિવાન એવો આખો આત્મા પણ સમજાય છે. આવું એક અનુસંધાન ગુણ અને ગુણીની અભેદતાને કારણે ઓટોમેટિક અપાર થઈ જાય છે. આ પ્રયોગમાં આવવા માટે ઉપરની યોગ્યતા તો અવશ્ય હોવી જ જોઈએ, એ તો સ્થાપિત કર્યું કૃપાળુ દેવ. હવે એમ કે છે કે ત્યાંથી પણ આગળ ચાલવાનું છે, અને એ આગળ ચાલવાની અંદર તારે તારા જ જ્ઞાનથી, તારા જ્ઞાનથી એટલું જ નહીં પણ તારા જ્ઞાન વેદનથી, વેદનથી અને ગુણથી સ્વભાવનો નિર્ણય થવો જોઈએ. એ માત્ર વિચારનો વિષય નથી, એ માત્ર વાતનો વિષય નથી, પણ એ તે કાળના પ્રયોગનો વિષય છે. બધી શરત યોગ્યતાની છે કે ઉપરની બધી યોગ્યતાઓમાં જીવે પહેલા આવી જવું જોઈએ, ત્યાર પછી પદાર્થના નિર્ણય ઉપર આવી શકાશે. અને એ બંને યોગ્યતા થયા હોવા છતાં પણ જો કંઈક અંતર સંશોધનમાં એની ખામી હશે, એટલે કે પરમ પદાર્થ ને શોધવા માટેની ઉત્કૃષ્ટ જિજ્ઞાસા વૃત્તિમાં નહીં આવ્યો હોય તો આ પ્રયોગ નહીં કરે, આ પ્રયોગમાં નહીં આવી શકે, અને તો પદાર્થનો નિર્ણય નહીં થાય. પદાર્થનો નિર્ણય નહીં થાય તો આગળ સ્વાનુભવ થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એટલે અહીંયા જ્ઞાનના વેદનથી જ્ઞાન પોતે જ જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે, અને જ્યારે એ નિર્ણય કરે છે ત્યારે એને પોતાનું જ્ઞાન સ્વરૂપ સર્વ પ્રકારના વિભાવ અને વિભાવના વિષયભૂત અન્ય પદાર્થોથી નિરાળો ભિન્ન જોવામાં આવે છે, ભાષ્યમાન થાય છે. ભાષ્યમાન થવું અને વિચારવું એમાં પણ તફાવત એ છે કે વિચાર તો એક ત્રીજા પદાર્થનો થતો હોય એવી રીતે આત્માનો વિચાર શાસ્ત્ર વાંચીને થઈ શકે છે કે આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી છે, અગુણથી અનંત ગુણવાન છે અને કાળથી અનાદિ અનંત છે. પણ ભાસવું એ તો લાગવું છે, ભાસે છે ત્યારે લાગે છે, વિચારે છે ત્યારે લાગતું નથી. આ ફરક છે, બે વચ્ચે. એટલે એને પ્રયોગના કાળમાં જ્યારે પદાર્થનો નિર્ણય થાય છે ત્યારે 14 ગુણ સ્થાનથી પાર એવું જે સિદ્ધ પદ છે એવું સાક્ષાત સિદ્ધ સ્વરૂપી પોતે છે એવું લાગવા માંડે છે. અત્યારે મનુષ્ય છું એવું લાગવા માંડે છે કે વિચારમાં આવે છે? એક પ્રશ્ન કરું કે હું માણસ છું એવું લાગે છે કે એવું હું વિચારું છું કે હું માણસ છું, એમ હું વિચાર કરું છું કે હું માણસ છું? એ વગર વિચારે પણ લાગે જ છે. એવું અંતર અવલોકનના પ્રયોગ કાળમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી વેદન પૂર્વક જ્યારે પદાર્થનો જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય થાય ત્યારે પોતે સિદ્ધ પદ સ્વરૂપે છે એવું લાગવા માટે છે. આ પદાર્થના નિર્ણય થયો એનું લક્ષણ છે, એક લક્ષણ છે. બીજું અસાધારણ લક્ષણ એ છે કે જ્યારે એવું લાગવા માંડે છે ત્યારે એના આધારે એક પુરુષાર્થનું ચૈતન્ય વીર્યનું એક બળ પ્રગટે છે જેને આત્મબળ કહેવામાં આવે છે. એ કેવી રીતે? કે માનો કે કોઈ આજન્મ દરિદ્ર માણસ છે, જન્મથી જ ઘણી દરિદ્રતામાં જીવન પસાર કરે છે અને એક વટકો રોટલા માટે પણ જેને ભીખ માંગવી પડે છે, એવા દરિદ્રતાથી ભીંસાતા માણસને જ્યારે એના જ ઝૂંપડામાં ખાડો ખોદતા સોનાના ચરુમાં રત્નોથી ભરેલો ચરુ નીકળે ત્યારે એની દરિદ્રતા જતા વાર કેટલી, અને એની શ્રીમંતાઈના એની સંપત્તિના આધારે થતું એનું બળ કેટલું. હવે આ ક્ષણ થી મારે કોઈની લાચારી કરવાની જરૂર નથી, એવું અનંત ગુણની સંપત્તિ જેમાં ભરેલી છે એવું જે સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ પોતાનું જ આત્મ સ્વરૂપ છે એ આત્મ સ્વરૂપનું અવભાસન થતા અને એ લાગવા માંડે કે હું એવો છું ત્યારે એનું બળ એના આધારે ઉભું થાય છે, એને વીર્ય ગુણનું અથવા પુરુષાર્થનું પરિણામ કહેવામાં આવે છે. એ એનું એક બીજું લક્ષણ છે. આ બે લક્ષણથી પોતાને પદાર્થનો નિર્ણય થયો છે કે નથી થયો એ માટે કોઈને પૂછવા જવું પડતું નથી. શાસ્ત્રના અભ્યાસી જીવોને એટલે કે તત્વજ્ઞાનની માત્ર વાતો કરનારા અને પ્રયોગ નહીં કરનારા એવા જીવને મહેન્દ્રભાઈ સ્પષ્ટ કરીએ છીએ એ વિશે. તો આત્માનું વિચાર જ્ઞાન હોય છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આત્મ પદાર્થ કેવો છે એની પરિભાષા અને પરિજ્ઞાન એને વિચારથી થાય છે. પણ એને એક સમસ્યા ઉભી રહે છે કે મને શાસ્ત્ર સમજાય છે કે જે શાસ્ત્ર આત્માના સ્વરૂપનું નિરૂપણ કરે છે એવું શાસ્ત્ર મને સમજાય છે, છતાં એના અનુભવનો પુરુષાર્થ મને કેમ થતો નથી. આ એક સમસ્યા એને સદાય ઉભી રહે છે. જ્યારે જેને પોતાના સ્વરૂપનું ભાવ ભાષણ થાય છે એટલે કે પદાર્થનો નિર્ણય થાય છે, ત્યારે જે કૃપાળુદેવે ચિહ્ન બતાવ્યું કે એને ચિત્તની વ્યાકુળતા ન રહે, મિથ્યા સમતા ન આવે, કલ્પિત પણ નથી, એમાં વાસ્તવિક ભાવ વાસન છે, અપૂર્વ પદાર્થ ભાષો છે, એનો અપૂર્વ મહિમા આવ્યો છે, અને ત્યારે પરમ યોગ્યતા પ્રગટ થઈ છે. અહીંયા બધી નાસ્તી લીધી છે, આપણે અસ્થિ કાઢીને એક તો ત્યાં જ્યાં પુરુષાર્થની સમસ્યા છે ત્યાં પ્રયોગની વિધિનું અજાણપણ છે. પ્રયોગની વિધિ કઈ રીતે પ્રયોગ કરવો એ વિધિથી અજાણ છે, એને પુરુષાર્થની સમસ્યા છે કે પુરુષાર્થથી થતો સમજાય છે કે બધું